સૌભાગભાઈને તો કોઈ એવો મુમુક્ષુ તરીકે પ્રભુ પાસે એક અધિકાર મેળવી લીધો હતો, એટલે એને પત્ર લખ્યો. એ 6 પદનો પત્ર મળ્યો છે, પણ જરા આકરો છે. અમારા જેવા ડોહા વાંચી શકે ને યાદ રાખે આ નહીં. અમે તો પ્રભુ તમારી જીભે સરસ્વતી છે. કોઈ એવા દોહા સૌરાષ્ટ્રની અંદર, દોહા એ સરળમાં સરળ એક કાવ્ય રચનાનું એ સ્વરૂપ છે, તો કોઈ દોહાના સ્વરૂપની અંદર આ આત્મા દઈ દો ને અમને, તો અમે ખાટલામાં પેડા પેડા ગાય. એને કેવી રીતે ગાવો છે? ખાટલામાં પેડા પેડા. આવું કંઈક કરો, કૃપા કરો નાથ. એ પત્ર પહોંચે છે અને એમાંથી નડિયાદમાં આત્મસિદ્ધિનો જન્મ થાય છે. જ્ઞાનીઓની કૃપા તો અનંતી હોય છે, પણ જીવની જિજ્ઞાસાનું પ્રમાણ કેટલું છે એ નક્કી કરવાનું છે. એ કેટલા પ્રમાણમાં આપે છે? જેટલા પ્રમાણમાં જગતના જીવોની તૃષા છે, પ્યાસ બુઝાવવાની ચાહ છે, એટલા પ્રમાણમાં જ્ઞાની આપે છે. એ સમજી લેવું, પેલા ભૂલવું નહીં. પરમ કૃપાળુ દેવ પાસેથી આટલો બધો માર્ગ મેળવ્યો એનું કારણ શું? આ મુમુક્ષુઓની જબરજસ્ત પ્યાસ, એની આ ચાહ, એની આ જિજ્ઞાસા, એનો ભવભ્રમણનો ખેદ, એને અનંતનું પરિભ્રમણ સમાપ્તતાને પામે એવી ઝૂરણા મુમુક્ષુએ આવી ઝૂરણા કરી છે આ પ્રભુ પાસે. અને જે પ્રભુએ કહ્યું હતું કે દેહ છૂટી જાય તો હું માર્ગ પ્રકાશવો નહીં, એણે કહ્યું કે ભાખ્યો અત્ર અગોપ્ય, હવે અમે કઈ છુપાવ્યા વિના આપી જાય છે. કોણ ચડે? જુવા ભક્તોની જિજ્ઞાસાનું પ્રમાણ. કૃપાળુ દેવે એને એક પત્રની અંદર બહુ સરસ રીતે કહ્યું છે કે કેવળ નિર્વિકાર છતાં તે પ્રેમમય પરમાત્મા પરાભક્તિને આધીન છે. નિર્વિકાર છે છતાંય એ પ્રેમમય પરાભક્તિને તો આધીન છે. આવી મુમુક્ષુઓની પ્રેમભય પરાભક્તિ હતી જેમાંથી આ જગતને આવું માર્ગનું સ્વરૂપ મળ્યું, અગોપ્ય રૂપનો માર્ગનું સ્વરૂપ મળ્યું, કંઈ છુપાવ્યા વિના, વિધાઉટ હેવિંગ એની સિક્રેટ્સ. ક્યાંય અમે બાકી નથી રાખ્યું. તો એનું કારણ મુમુક્ષુઓની આ જે મુમુક્ષુ દશા હતી, એટલે કૃપાળુ દેવે કહ્યું કે આ સ્વભાગનું વિસ્મરણ કદી મુમુક્ષુએ કરવું નહીં. મુમુક્ષુએ સ્વભાગને ભૂલવા જેવું નથી, કારણ કે આ સ્વભાગની આ આટલી તીવ્રતાથી આ માર્ગ ન કહેવાની પ્રતિજ્ઞ કરેલો બે પુરુષ એ પણ વિતરાગનો માર્ગ સર્વાંશે આપે કે છે. નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય અમે આપીએ છીએ. પત્ર વ્યવહારના માધ્યમથી આપ્યું છે, કોઈ બોધ સમવસણની રચના ધર્મસભા કરીને માર્ગને પ્રકાશિત કર્યો નથી. પણ આ જે સાધન છે, અદ્ભુત સાધન છે, જૈન દર્શનની અંદર પત્રના રૂપમાં સમગ્ર વિતરાગ દર્શન, પૂર્ણ દર્શન ગુંથાઈ ગયું હોય તો આવો એક, જેને કહીએ કે કોઈ અદ્ભુત બનાવ, અપવાદરૂપ તત્વો શાસ્ત્રના રૂપમાં જગતે જોયા છે, ગ્રંથના રૂપમાં જોયા છે, પત્રના રૂપમાં આ તત્વોનું દોહન એ શ્રીમદ રાજચંદ્ર વચનામૃતની અંદર મળે છે. અદ્ભુત છે. પણ એનું કારણ એ છે કે આ પુરુષને ઉદયગત દશા છે અને એ ધર્મનો ધોરી માર્ગ છે. સર્વસંગ પરિત્યાગ ન થાય ત્યાં સુધી અમે આ પ્રકારનો માર્ગનો જાહેર પ્રગટ ઉપદેશ નહીં કરીએ, કેમ કે આ વિતરાગના માર્ગની પરંપરા છે. અને સામે મુમુક્ષુઓની તીવ્રતા છે કે પ્રભુ ગમે તો હોય પણ અમારી પૂર્ણતા જોઈ લ્યો અને માર્ગને અવતરિત કરી નાખ્યો. બ્રહ્મચારીજી જેવા જ એનું મૂલ્યાંકન કરી શકે. આપણે શું કરવાના હતા? માર્ગ નથી આપવો તો કે તારી પાસેથી લઈશ. ભક્ત ભગીરથ સમા ભાગ્યશાળી મહા ભવ્ય સૌભાગ્યની વિનતી. ભગીરથ જેવો ભક્ત આકાશમાંથી સ્વર્ગમાંથી ગંગાનું અવતરણ કરીશ, પાતાળ સુધી એના પાણી વહેશે અને સાગરના 60,000 મૃતક થયેલા પુત્રોનું જીવતદાન કરાવવા માટે ભગીરથે તપશ્ચર્યા કરી ઇતિહાસ કહે છે કે તપશ્ચર્યાની અંદર 60,000 વર્ષ સુધીની તપશ્ચર્યા કરનાર એ ભગીરથ જેવું તપ આજ સુધી કોઈએ કર્યું નથી. તપ શિરોમણી એ ભગીરથ છે. બ્રહ્મચારીજી કહે છે આ સ્વભાગ ભગીરથ જેવા હતા. એની આત્મસિદ્ધિની ભાગીરથીને સ્વર્ગમાંથી લાવી જ પ્રભુ આપવી જ પડશે. સંજીવનીની ધારા, ગંગાની ધારા, આ સુર નદીની ધારા વહાવો તમે, અને અવનીના અમૃત જેવી આત્મસિદ્ધિ જગતના જીવોને અપાવી. ભગવાન પણ કહે છે કે આને કોઈ દી ભૂલશો નહીં, આ સ્વભાગને કોઈ દી ભૂલશો નહીં. એ મુમુક્ષુઓનો પરમ સખા છે. એક જીવનું આટલું બધું બળ હોય એને કારણે સત્યનો માર્ગ અવતરિત થાય છે. ભવનો ખેદ હતો એ બધાને. સ્વભાગે લખ્યું હતું એના પત્રમાં કે પ્રભુ અનંત કાળે પણ આવો જોગ બનવો વિકટ છે. એને તો પોતાના મૃત્યુની તારીખ લખી નાખી હતી, તિથિ લખી હતી કે અમે તો હવે આ તિથિ સુધીમાં તો પહોંચી જશું. એટલે ભગવાને એક ધારણા આપી હતી, ઉભો રહ્યો હવે નહીં જવા દઈ તમને. એટલે કહ્યું કે તિથિનો વિકલ્પ કરશો નહીં અને આત્મસિદ્ધિ મોકલી. અને એ આત્મસિદ્ધિની અંદરની આ ઝૂરણા હતી તો હજી તો 100 ગાથા વાંચી ત્યાં તો એને આત્મજ્ઞાન થઈ ગયું. એ લખે છે કે 100 દોહરા કંઠસ્થ કર્યા છે, હજી બાકી 42 બાકી છે, 100 કર્યા છે. પણ ત્યાં તો જે 30-30 વર્ષના શાસ્ત્ર સ્વાધ્યાયથી નહોતું સમજાતું એવું પર્વતની બે ફાટ જેવો દેહને આત્મા જુદો છે એમ પ્રગટ અનુભવાય છે. દેહને આત્મા જુદા છે એવું જાણતા હતા પણ અનુભવ નહોતો. આ અનુભવ થઈ ગયો પછી તો પ્રભુ આપ કહો તેમ ખરું, છતાંય આટલી વિનમ્રતા છે કે અમારા જ્ઞાનને તમારી છાપ મળે એ સાચું, બાકી બધું ઠીક. આવા જ્ઞાન સહિત પુરુષે દેહ છોડ્યો છે, આવી અવસ્થા પ્રાપ્ત કરીને છોડ્યો છે. એને પરમ કૃપાળુ દેવે કહ્યું છે કે હે મુનિઓ, એ સ્વભાગના મરણ સમયની દશાને તમે અનુપ્રેક્ષા કરો એની. અદ્ભુત છે. પણ એનું એકમાત્ર કારણ પૂજ્ય પ્રભુશ્રી, પૂજ્ય સ્વભાગભાઈ, આ બધાને ભવનો ખેદ હતો. હવે ડરતા હતા આ સંસારમાં ફરી પ્રભુ આવવા જેવું ન રહ્યો, અમારો સંસાર જલ્દીમાં જલ્દી તૂટે, આવી એમની ઝૂરણા. અનાદિનું પરિભ્રમણ હવે સમાપ્તતાને કેમ પામે? પ્રભુશ્રીની પણ એ વાત, જીવને માર્ગ કેમ મળ્યો નથી? અનંતનું પરિભ્રમણ છતાં માર્ગ કેમ હસ્તગત થતો નથી? આ ખેદ, પરિભ્રમણનો ખેદ. ભવે ખેદ પ્રાણી દયા, જગતના જીવો પ્રત્યેની દયા. હવે સર્વ જીવ પ્રત્યે રાગ દ્વેષની કશાય ભાવતા સમાપ્ત થયા છે. આ મુમુક્ષુ દશાનું લક્ષણ છે કે મારી મુક્તિ તો થવા માટેની ઝૂરણા છે, પણ જગતના કોઈ જીવ પ્રત્યે હવે મારે એની અસાતના, એની વિરાધના, એની કિલામણા, એની પરિતાપના, એની દુભવણી કોઈ હિસાબે કોઈ રીતે કરવી જ નથી. સર્વ જીવ સાથે પ્રેમમય, આ બધા આત્મદ્રવ્ય ચૈતન્ય આત્માઓ છે. સર્વ જીવ છે સિદ્ધ સમ. આવો ભાવ, અદ્ભુત ભાવ જ્યારે જીવની અંદર આવે ત્યાં આત્માર્થ નિવાસ, આ જગ્યાએ આત્મા આવે છે. અને એ જ વાતને 38મી ગાથામાં જે ભૂમિકામાં આપ્યો છે એ 6 પદ બતાવ્યા પછી મોક્ષના ઉપાયની અંદર ફરીથી એને એ ગાથા મૂકી છે. આત્માના બધા પદ આપી દીધા, આત્માનું સ્વરૂપ આપી દીધું. આત્મા છે, નિત્ય છે, નિજ કર્મનો કર્તા છે, પોતે કરેલા કર્મનો ભોગતા છે. એ કર્તૃત્વ ભક્તૃત્વમાંથી મુક્ત થઈ શકાય છે એનો ઉપાય છે. આ ઉપાય કોણ આચરી શકે? એટલે 108મી ગાથામાં રિપીટ
કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ અંતર દયા તે કહીએ જિજ્ઞાસ.
એક 38મી ને 108મી ગાથામાં મુમુક્ષુ દશાની અંદરની બે જબરજસ્ત સ્ટેજ બતાવ્યા છે. બાકીના ઓલ ફેક્ટર્સ રિમેનિંગ ધ સેમ. અહીંયા પ્રાણી દયા ઉપર વાળો જીવ હવે અંતર દયા ઉપર આવીને ઉભ્યો છે કે હવે ગમે મારે તો મારું પરિભ્રમણ તો સમાપ્ત કરવું છે. કોઈ જીવનું સાથે હવે મારે કઈ પણ પ્રકારનો કોઈ વેર નથી, કોઈની સાથે હવે કંઈ લાગતું વળગતું નથી, કંઈ લેવા દેવાનું નથી રહ્યું. આ બધાથી એ વયાવૃત પાછો થઈને આવ્યો છે હવે પરિણામની અંદર. પણ ત્યારે એને પોતાના મુક્તિની ઝંખના, પોતાની મુક્તિની ઝૂરણા અને પોતા ઉપર, આત્મા ઉપર, પોતે પોતા ઉપર દયા કરે છે કે હે જીવ, કેટલું રખડીશ હવે તું, કેટલું રખડવું છે તારે. બસ આ છેલ્લા સ્ટેજ ઉપર જ્યારે આવે એને પોતાની દયા થાય છે. જગતની અનુકંપાની સાથે સ્વ જીવ પોતાની આત્મદયા થાય છે. અહીંયા અંતરદયા તે કહીએ જિજ્ઞાસ, કેમ કે હવે જિજ્ઞાસા એ છે કે પ્રભુ બધું બરાબર, મારે કર્મબંધ નથી કરવા, આ બધું કરવું, પણ હવે મારે છૂટવું છે. સો વાત નહીં, એક વાત, હું કેમ આમાંથી હવે નીકળી જાઉં આ જગતમાંથી. આ અંતરદયા તે કહીએ જિજ્ઞાસ. અને જ્ઞાની પુરુષ કહે છે તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ તો પામે સમકીર્તને વર્તે અંતર શોધ. ત્યાં સુધી સંકેત ક્યારે પામે તે જિજ્ઞાસુ જીવને, શબ્દ છે તે જિજ્ઞાસુ એટલે આ ચારે ગુણોથી જે યુક્ત છે તેવો. માત્ર જિજ્ઞાસુ એટલે આપણે જેમ કહીએ છીએ કે ગમે તે પ્રકારનો પ્રશ્ન પૂછનારો એ જિજ્ઞાસુ નહીં, જેનામાં કશાયની ઉપશાંતતા છે, માત્ર મોક્ષની અભિલાષા છે, ભવનો ખેદ છે અને સ્વદ્રવ્ય અંતરની એની અંદર અંતરદયા છે, એ જિજ્ઞાસુ જીવ છે. એ જિજ્ઞાસુ જીવને જો સદગુરુ બોધની પ્રાપ્તિ થાય, તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ તો પામે સંકિતને. આ તો શબ્દ, તે શબ્દ એ કંઈ ભૂલશો નહીં, બહુ મહત્વના છે. કોઈ પ્રાસ મેળવવા માટે લખાયા નથી, વેરી સ્પેસિફિક એમ્ફેસિસ કે તે જિજ્ઞાસુ જીવ અને તો પામે સંકિતને. તો પામે એટલે આટલી બધી જિજ્ઞાસા હોય એને પણ સદગુરુનો બોધ થાય તો જ સંકિત થાય, સદગુરુનો બોધ ન થાય તો સંકિત ન થાય. તો પામે સંકિતને વર્તે અંતર શોધ. અને એ બોધ થયા પછી સંકિતનું લક્ષણ શું, પરિણતિ શું, પરિણામ શું, અંતર શોધ. હવે વર્તે અંતર શોધ. હે જીવ, તું ભ્રમામાં, બહાર શોધવાથી નહીં મળે, અંતરનું સુખ અંતરમાં છે. દેહમાં વિચાર કરનાર બેઠો છે તે સુખી છે કે દુખી, માટે તને હિત કહું છું, તું ભ્રમામાં, બહાર શોધવાથી નહીં મળે, અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે. આ વર્તે અંતર શોધ. દસે દિશાઓમાં ભટકતો તો જ્ઞાનીએ એને બોધ આપ્યો સદગુરુનો, પોતાનું સુખ પોતામાં જ, નિજ પદ નિજમાં અહીં લયું.
જગદીશને જોવા કાજે દશે દિશા આથણ્યા રે, જગદીશને જોવા કાજે દશે દિશા આથણ્યા રે, આખર આવીને જોયું ઘરમાં એ તો રે જડિયા, ભવના મુસાફર ભૂલા રે પડ્યા, અમે ભૂલા રે પડ્યા, ક્યારે જવું તું અને ક્યારે જઈ ચડ્યા, અમે ભવના મુસાફર ભૂલા રે પડ્યા, અમે ભૂલા રે પડ્યા. વર્તે અંતર શોધ. આત્મસિદ્ધિમાં ઉપાયની શરૂઆત કરી દીધી પરમ કૃપાળુ દેવે, સાધનાના માર્ગની દિશા આપી દીધી. બસ હવે બધેથી પાછો વળ, સ્વ સ્વરૂપમાં સ્થિર થા, રહે અંતર્મુખ યોગ.
વર્તે અંતર શોધ. પુરુષાર્થની દિશા આ જગતની દસે દિશા ન રહી, સ્વરૂપ પ્રાપ્તિની, સ્વરૂપના ઓળખની દિશા આપી દીધી, અંતર્મુખતા. જગતને જાણવાની જે તાકાત છે એ આત્માની જ્ઞાન તાકાત છે. ચૈતન્યનો જ્ઞાન અને દર્શનનો ઉપયોગ જે છે એ ચૈતન્યની લક્ષણ છે કે આ જીવ અન્યને જાણે છે, અન્યનો એને બોધ થાય છે, પરની એને સંવેદના થાય છે, એને ચૈતન્ય ગુણ કહેવાય છે. મનસુખરામ સૂરીરામ ત્રિપાઠીના પત્રાંક 64માં આ બધી વસ્તુ સરસ લખે છે કે ચૈતન્ય શું, આ વેદાંતિને પ્રશ્ન થઈ ગયો છે, કારું કાંઈ સમજાતું નથી. એને કહે છે ચૈતન્યનું લક્ષણ પરનો બોધ થવો, પરનું જ્ઞાન થવું, પરની સંવેદના થવી, આ ચૈતન્યનો ગુણ છે. આ ચૈતન્યથી આજ સુધી આપણે જગતની અંદરનો બધાને બોધ થતો હતો. જ્ઞાની કહે છે એ જ જીવ પોતાના ચૈતન્ય ગુણને પોતાના તરફ વાળે તો અંદર રહેલું એવું જે આત્મ સ્વરૂપ છે એનો એને બોધ થાય, એનું એને જ્ઞાન થાય અને એનું એને વેદન થાય. એટલે કહ્યું કે ગુણ અને લક્ષણથી જેણે આત્મા જાણ્યો છે, જોયો છે અને અનુભવ્યો છે. 472માં કહ્યું છે કે ગુણ અને લક્ષણથી જેને આત્માનું વેદન છે એવો પુરુષ, વેદન હોવું જોઈએ આત્માનું, ગુણ અને લક્ષણથી વેદન થવું જોઈએ. આનંદગંજી મહારાજે એને સ્વસંવેદ્ય પદ કીધું છે અને કૃપાળુદેવે પણ લખ્યું છે કે આ કોઈ જીવને સંકિત થાય તો પ્રભુ એને ખબર પડે. જણાય પૂછ્યું કે પ્રભુ કોઈને સંકિત થાય તો ખબર પડે, તો કે આત્મા કઈ ગામ ગયો. પોતાને પોતાના નિજ સ્વરૂપની જાગૃતિનું ભાન થાય અને જેવું ભાન થાય, જેવું પોતાના નિજ પદનું ભાન થાય એટલે દશામાં પલટો આવે. કેવો પલટો આવે? સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન તે કહીએ જ્ઞાની દશા બાકી વાચા જ્ઞાન મોહ ભાવ ક્ષય હોય જ્યાં અથવા હોય પ્રશાંત તે કહીએ જ્ઞાની દશા બાકી કહીએ ભ્રાંત. ત્યાં સુધી તો ભ્રાંતિ જ છે. મોહભાવ કાં તો ક્ષય થવો જોઈએ અને કાં પ્રશાંત થવો જોઈએ. આ સાન ફ્રાન્સિસ્કોના ગોલ્ડન બ્રિજ ઉપરથી જે પેસિફિક સાગર દેખાય છે ને, ઓશન, એ પ્રશાંત સાગર છે. કેવા નિર્મળ નીર છે અને કેવી સ્થિરતા છે. ત્યાંથી આગળ ચાલ્યા જાય તો પૂર્વના જાપાન સુધી રસ્તામાં એક પણ પ્રદેશ આવતો નથી. કેવળ જળ 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 જળ, આવા નિર્મળ અગાધ અસીમ અતલ અને એવા પવિત્ર જળ, આવા જે છે એમ આવું મોહદશા છે આવી શાંત થઈ જવી જોઈએ. એ ઘોઘવતો સાગર એ આપણી અજ્ઞાન અવસ્થામાં આપણી મોહ છે, એ ઘોઘવતા સાગર જેવો છે. મોજા ઉછળે જ છે, મોહના મોજા ઉછળા જ કરે છે. શાંત થવો જોઈએ, આ જ્ઞાન પ્રાપ્ત થવાની દિશા છે. ભવનો ખેદ, ભવે ખેદ અંતરદશા તે કહીએ જિજ્ઞાસ. અને છેલ્લે મુમુક્ષુ દશાની જીવતી જાગતી આ દશા આપણે પ્રાપ્ત કરવી છે. મુમુક્ષુ જીવોને પરમ કૃપાળુ દેવે આત્મસિદ્ધિની 138મી ગાથામાં આપણને મુમુક્ષુ દશામાં લાવીને દીધા છે કે કાં મુમુક્ષુ દશા અને કાં જ્ઞાની દશા. જે મુમુક્ષુ દશામાંથી જ્ઞાની દશાના જે બે ગાથા આપણે બોલ્યા 139 ને 140, એ ત્યાર પહેલાની ગાથા 138 મુમુક્ષુ કોને કહે?
દયા શાંતિ સમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ હોય મુમુક્ષુ ઘટ વિશે એ હસદાય સુજા.
સાત ગુણો કયા? આ સપ્ત ગુણોની આ જે સપ્તપદી છે, સપ્તર્ષિ છે, એ સાત ગુણો આપણા જીવનમાં હોય છે. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ. આ સાતેય ગુણો દયા મોક્ષમાળાના બીજા પાઠની અંદર લખે છે. દયા ધર્મને બીજો, દયા સમાન.
ભાખ્યું ભાષણે માં ભગવાન, ધર્મન બીજો દયા સમાન. સત્યશીલ ને સઘણા દાન, દયા હોઈને રહ્યા પ્રમાણ.
ભાઈ, આ બધું આધાર દયાનો છે. મહાવીરના માર્ગનો મર્મ તમે મને પૂછો છો, ધર્મ તત્વ જો પૂછ્યું મને તો સંભળાવું સ્નેહ તને. ભગવાને એના ભાષણમાં, સમવસણમાં ભાખ્યું છે કે દયા જેવો કોઈ બીજો ધર્મ નથી. દયા, દયા શું કે સર્વ જીવનું ઈચ્છો સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય. બધા જ જગતના જીવો સુખી થાઓ, બધા જ જીવો, સર્વે સુખી ન સંતુ, સર્વે સંતુ નિરામયા. બધા જ સુખી થાઓ, આરોગ્ય સંપન્ન થાઓ, ભદ્ર મંગલ થાઓ સૌનું, કોઈનું અભદ્ર ન થાઓ, અમંગલ ન થાઓ. જગતના તમામ જીવોને શાંતિ પ્રાપ્ત થાઓ, જગતના તમામ જીવો મંગલમય કલ્યાણને પ્રાપ્ત કરે. કેવો ભારતીય જીવનની અંદર ધર્મની માંગલિક ભાવનાઓ, પોતાનું કલ્યાણ નહીં, પ્રાણી માત્રનું કલ્યાણ. જગતમાં આવી ભાવના શોધવી મુશ્કેલ છે. હ્યુમાની ટેરિયમમાં તો માનવતા સુધી જ વાત આવીને અટકી ગઈ છે, પણ જૈન ધર્મ માનવથી આગળ છે. આ તો જીવ ધર્મ છે, આ ક્યાં માનવ ધર્મ હતો? માનવ ધર્મ તો માનવના કલ્યાણ માટે કરોડો જીવ સૃષ્ટિની હત્યા, હિંસા આ અમેરિકામાં થાય છે માનવતાના નામે. જબરજસ્ત અણુશક્તિના પ્રયોગો થાય છે માનવતાના નામે. પણ જ્યાં જીવ કલ્યાણની વાત આવે તો એકેય વાત ટકે એમ નથી, એક હિંસાને સ્થાન નથી. વી આર અબાવ ઇટ. જૈનિઝમ ઇઝ મોર લિબરલ એન્ડ કેથોલિક ધેન હ્યુમેનિટેરિયનિઝમ. અહીંયા કે છે દયા, શાંતિ. શાંતિ જગતની અંદર આ જીવને સંકલ્પ વિકલ્પની અવસ્થા રહીત, જેટલા એના ઓછા થાય એના પ્રમાણમાં જીવ શાંત રહે. તાપ ઉતાપની અંદર અટવાતો જીવ, તો મુમુક્ષુનો બીજો ગુણ શાંતિ જોઈએ. હર પરિસ્થિતિની અંદર, ઇન એની સિચ્યુએશન, હી શુડ કીપ અપ કામનેસ, બી કામ એટ ઓલ કોસ્ટ. બી કામ એટ ઓલ કોસ્ટ. જે ચૂકવવું પડે એને માટે કિંમત ચૂકવવી પડે તો એ કિંમત ચૂકવવા તૈયાર રહો, શાંત રહો. દયા, શાંતિ, સમતા, સમતા ભાવ રાખો. જીવનની અંદર ચડાવ ઉતાવ, જીવનની અંદર તડકા છાયા આવ્યા કરે, ચાલ્યા કરે. શુભ અશુભ કર્મના આ તરંગો ચાલ્યા જ કરશે. ક્યારેક અનુકૂળતા, ક્યારેક પ્રતિકૂળતા, ક્યારેક દુઃખ, ક્યારેક સુખ, ક્યારેક હર્ષ, ક્યારેક શોકના પ્રસંગો, આ બધી જીવનની ઘટમાણ છે. જીવનને મૃત્યુ, સૂર્યોદય અને સૂર્યાસ્ત, ફૂલનું ખીલવું અને કરમાવું, પ્રકાશ અને અંધકાર, આ બધી જ સંસારની જાગતિક અવસ્થાઓ છે. તું સમતા રાખ. હર પરિસ્થિતિની અંદર જીવનો જે શાંત અને સમ સ્વભાવ છે, સમતા એ જીવનો સ્વભાવ છે, એને છોડ નહીં. ક્ષમા. આપણી પાસે રહેલા બધા જ જીવો કઈ જાણકાર છે એવું નહીં. બધા જ સાધુ સંતોની વચમાં આપણે નથી રહેતા, સંસારી જીવોની વચમાં રહીએ એટલે સૌ પોતપોતાની રીતે વર્તાવ કરે. દોષ હોય, અપરાધ હોય, અવર્ણવાદ હોય, જૂઠ હોય, કપટ હોય, બધું હોય, પણ તું ક્ષમા રાખ. કોઈના દોષ પ્રત્યે દ્રષ્ટિ ન દે, કોઈના અપરાધ પ્રત્યે દ્રષ્ટિ ન દે. જેટલું બને તેટલું ક્ષમા, એટલે ધીરજપૂર્વક સહન કરવું. ધરતીનો ગુણ ક્ષમા છે. કેટલા પાપને વહન કરે છે ધરતી, એ સહનશીલતાનું પ્રતીક છે. એક માનો ગુણ પોતાના બાળકના કેટલા અપરાધ ક્ષમા કરે છે. નાનપણમાં તો કરે, પણ મોટી ઉંમરના દીકરાને અવગુણ માં બીજે ન બોલે. હા, એ આમ ગયો તો, મોડો આવ્યો તો, હા એ તો એના ભાઈબંધ દોસ્તારના કામે ગયો છે. એ જાણે છે કે આ નપાવટ છે, આઉટલાઈન છે, પણ છતાં માં એને એમ કહેશે કે પાછા બીજે દી બપોરે જગ્યા મળે તો કે હું એને ખાવાનું દે આવું અને દે આવશે. આ માં જ ક્ષમાની મૂર્તિ છે. ધારણ કરો, જગતના જીવો એના શુભ અશુભ કર્મ પ્રમાણે વર્તશે. તમે ક્ષમા રાખો. ક્ષમા સત્ય બને ત્યાં સુધી સત્ય ઉપર અડગપણે ઉભા રહો. સાચું છે એમાં ઉભા રહેવા માટે નૈતિકતા જોઈએ, નીતિમત્તા. નીતિનો આધાર નહીં હોય તો સત્ય ઉપર આપણે ટકી શકીશું નહીં. પત્રાંક 496 ને સ્મરણમાં લઈ લેવાનો. મુમુક્ષુએ અખંડ નીતિનું મૂળ પેલા આત્મામાં સ્થાપન કરવું જોઈએ, નહીં તો બોધનું પરિણમન અસંભવિત છે. આ સત્યની અડગતા માટે મને જો કોઈ વાત સાચી લાગી હોય, તેમાં ટકવું હોય, તો નીતિના મૂળ ઉપર સત્યથી ટકી શકાશે. ત્યાગ અને વૈરાગ્ય. ત્યાગ એટલે કોઈ વસ્તુ હોય તોય ભલે, ન હોય તોય ભલે. આ ત્યાગનું બાહ્ય સ્વરૂપ છે, વૈરાગ્ય અંતરંગનું સ્વરૂપ છે. હોય એમાં પણ એની લિપ્તતા નથી, વસ્તુના સંયોગની અંદર પણ એની સાથે એની આસક્તિ નથી. ત્યાગમાં વસ્તુનો અભાવ છે, વૈરાગ્યમાં વસ્તુ પ્રત્યેના મોહનો અભાવ છે, આસક્તિનો અભાવ છે, મૂર્છાનો અભાવ છે. મુમુક્ષુની અંદર બધું જ હોય, ત્યાગ પણ હોય, વૈરાગ્ય હોય. અહમનો અભાવ, મમત્વનો અભાવ એ ત્યાગનું સ્વરૂપ છે. કંઈ પણ વસ્તુ તો મારી નથી, આ ગઈ તો ભલે ગઈ, એને દેવું, કોઈને જોતી હોય વધારે ઉપકારી આપી દે. આ ત્યાગનું લક્ષણ છે, કારણ કે મમત્વનું બળ ઓછું છે. અને વૈરાગ્યમાં કોઈ લેવાની ઝંખના નથી. હવે જેને વૈરાગ્ય પ્રાપ્ત થયો છે એને હવે સંસારમાંથી કોઈ એવી અભરખા નથી. ત્યાગ અને વૈરાગ્ય આ ગુણો કૃપાણુ દેવે કેટલી સરસ વાત કરી કે હોય મુમુક્ષુ ઘટ વિશે, મુમુક્ષુ ઘટ વિશે એહ સદાય સુજાગ્ય. આ ગુણો એના જીવનમાં જાગૃત હોય. કેવા જાગૃત? સુજાગ્ય, જેવા તેવા નહીં, જે પ્રમાણે એ ગુણો છે તે જ પ્રમાણે એના જીવનમાં આ ગુણો પ્રગટ જોવા મળે. જેમ કહ્યું ને કે સદગુરુ કોણ, તો કે જે આત્મ, જેને આત્મજ્ઞાન છે, અને પછી લખ્યું પ્રગટ છે. આપણને એમ કે આ બધા ગુણો અમારામાં છે પણ પ્રગટ ન હોય તો? આ સુજાગ્ય શબ્દને સમજવાનો છે. સુજાગ્ય એટલે હર પડે આ ગુણોનો આવિર્ભાવ છે, આ ગુણોનું પ્રગટપણું છે, આ ગુણો વ્યવહારમાં છે, આ ગુણો વર્તનામાં છે. માત્ર ગુણનું હોવાપણું નથી કીધું, ગુણ છે એને ચારિત્ર સાથે સંબંધ છે. જૈન દર્શનમાં ચારિત્ર, સમ્યક ચારિત્ર એ બહુ મહત્વનો વિષય છે. અને ઘણીવાર જ્ઞાન થયા પછી ચારિત્ર નથી આવતું. આ સમ્યક દર્શનની સાથે સમ્યક ચારિત્ર બતાવે છે કે આ ગુણો સુજાગ્ય હોવા જોઈએ અને સદાય હોવા જોઈએ. કેઝ્યુઅલ હોય તો હું સત્સંગમાં આવું ત્યારે આ બધા શાંતિ ક્ષમા બહુ સારું તમે બધાના, અને બહાર નીકળો એટલે કાપી નાખે. સદાય તું મુમુક્ષુ છો અને સદાય સુજાગ્ય હોવા જોઈએ. આ મુમુક્ષુતાના આવશ્યક ગુણો છે. આવા ગુણોની સંપદા જીવનમાં જાગૃત થાય ત્યારે મુમુક્ષુતા આપણી નિર્માણ થશે. આવી મુમુક્ષુતા દિન પ્રતિદિન આપણે વર્ધમાન થાય એ વિશેની વિશેષ વિચારણા અવસરે આપણે કરીશું. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો. દિવડ